તારીખ 2/5/1993 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન પાના નંબર 2 અને 3 સળંગ પ્રવચન નંબર 184.
solo per la buona જેમ રોટલી ના લોટ ને કેળવે છે તેમ આત્મા ને જ્ઞાન થી કેળવવો જોઈએ, એને ભાવ ભાષણ થવું જોઈએ.
જો ભાવના એની ઉત્પન્ન થાય તો એ સંબંધ નો વારંવાર ઉપયોગ થાય અને એની પરિણતિ થાય.
સ્વરૂપને યોગ્ય એ રીતે એને પરિણામની કેળવણી મોક્ષની ભૂમિકામાં ચાલુ થવી જોઈએ એમ કેમ છે ખરેખર તો દેવ દર્શન શાસ્ત્ર આદિ એ તો આત્મ સ્વભાવ તરફ જવાના જ નિમિત્ત છે. આત્મ સ્વભાવ તરફ લઈ જવા માટેના જે બાહ્ય નિમિત્ત છે અને આત્મ સ્વભાવના જ દ્યોતક છે. એટલે ખરેખર તો જેને આત્માની તીવ્ર રુચિ છે, આત્માની તીવ્ર ભાવના છે, એને તો બધે જ દેખાય છે. પોતાની ભાવના અનુસાર બધું લાગે છે. દ્રષ્ટાંત છે લક્ષણો, લક્ષ નથી બદલાતું. માથે ગાગર બેડું હોય તો તે ગાગર ને માટલી એને બેડું કહે છે, માટલી ઉપર ગાગર એટલે ચાલતા ચાલતા પગથિયા પણ આવે, નદીમાંથી પાણી ભરીને જોતા હોય તો પગથિયા પણ ચડવાના થાય, વાતચીતો પણ કરે, પણ એનું લક્ષ્ય છે એક જ જગ્યાએ. અમારે ઉપયોગ વિચારમાં જાય, વાતચીતમાં જાય, પરીક્ષા ચડવામાં જાય, પણ લક્ષ નથી બદલાતું. એ દ્રષ્ટાંત લક્ષ નો છે, લક્ષ ખસ્યું નથી. એનું ઉપયોગ બીજે જાય તો પણ લક્ષ નથી ખસતું, અને ઉપયોગ એના ઉપર જાય તો લક્ષ નથી ખસતું. એ લક્ષ નો
દ્રષ્ટાંત
વાતચીત કરે, હા તો લક્ષ કરે. જો ભાવ વાસન થી આત્મ સ્વરૂપ નું લક્ષ્ય થયું હોય તો વાંચે સાંભળે વિચારે કે ગમે તે ક્રિયા કરે ઉદય ની તો પણ લક્ષ્ય ન બદલાય. કેમ કે એ લક્ષ્ય થઈ ગયું એક વાર ભાવ ભાષણ તો લક્ષ્ય ન બદલાય. અને એ લક્ષ્ય થવાને માટે જ આ બધા શાસ્ત્રો કયા છે, લક્ષ્ય થવાની તેનો કયા શાસ્ત્ર શીખવાય. એવું લક્ષ્ય બંધાઈ જાય ભાવ ભાષણથી, એટલા માટે આ શાસ્ત્ર રચના નાની એ કરી છે.
છતાં એને વચ્ચે વચ્ચે ઉપયોગ તૂટી તૂટીને વિશેષ છે એ બાજુ લક્ષ તો બદલાઈ ગયો, લેકિન લક્ષ બદલાવાની સાથે વારંવાર ઉપયોગ જે લઈ જાય
વારંવાર આગવું થાય અને એ રીતે એ વિકાસ થતો જાય છે. ઉપયોગપૂર્વક પરિણતિ થતી હોય છે ને, એટલે વારંવાર ઉપયોગ આવે તો પરિણતિ થાય. તો લક્ષ હોય તો વારંવાર ઉપયોગ આવે, એટલે ભાવ ભાષણ પછી પરિણતિ પછી વધારે મજબૂત થાય છે. પ્રથમ ભાવનાથી પરિણતિ થાય, પછી એમાંથી ભાવ ભાષણ સુધી પહોંચે તો પછી બીજી વિશેષ પરિણતિ થાય, પછી અનુભવ થાય ત્યારે એથી વિશેષ પરિણતિ થાય ધર્મ દશાને. એમ એવી રીતે જુદા જુદા તબક્કે પડે ને તે તગડી થતી જાય આત્મા ને,
ઝડપથી બદલાય,
લક્ષ ના બદલાય ને પરિણતિ ના બદલાય, ઉપયોગ બદલાય તો લક્ષ ને પરિણતિ પછી ના બદલાય,
લક્ષ તો ક્યાં બદલાય
પછી ના બદલાય. સમજવામાં લઈએ પણ સમજ્યા માટે કામ થાય એવું નથી, કામ બાકી રહે છે. તમે રસોઈ બનાવો પણ જમો નહીં તો
આ
તો પરિણમન નો જ વિષય છે, આ જે વિષય છે મને પરિણમન નો વિષય છે.
નીચે પછી કીધું ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ થાય છે, તો સ્વરૂપ રસ એટલે અનુભવ સમજવાનો છે.
એમાં શું છે, અનુભવ થાય એ તો એ વખતે તો ઘણો રસ વહેતો હોય છે, પણ પરિણતિ ચાલુ રહીએ તો એ જેવી પરિણતિ થઈ હોય એનો રસ પણ ગાઢ થતો જાય એમ છે, અને જેમ રસ ગાઢ થતો જાય એમ પરિણતિ પણ વધારે મજબૂત થતી જાય. પરિણતિ માંથી પાછો ઉપયોગ થાય, ઉપયોગ થી પાછી પરિણતિ વધારે દ્રઢ થાય, ઉપયોગ ને પરિણતિ એકબીજાના પૂરક થવા આગળ ઉપર.
અહીંયા અનુભવ ની હજી વાત
ના, હાજર
તમારી લક્ષ કરતા કદી વચ્ચે મારો ઉપયોગ ડૂબીને આત્મા બાજુ જાય, મને ખ્યાલ આવે તમારી આવે ઠીક હે. એક ઉપયોગ એ વિચારી મારે
ઝડપથી બદલાય છે, બહુ ઝડપથી બદલાય છે. બીજી વ્યાખ્યા કરે છે કે દ્રવ્ય ગુણ પર્યાય ને યથાર્થ અનુભવવા એ જ અનુભવ છે. તો આ ભેદ પ્રધાન અનુભવની પરિભાષા છે કે જ્યારે અનુભવ થાય છે ત્યારે જ્ઞાન પ્રમાણ થાય છે, પ્રથમ અનુભવમાં જ જ્ઞાન પ્રમાણ થાય છે, અને ત્યારે દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે. એટલે એ ત્યાં જાણપણારૂપ જ્ઞાન નહીં લેતા, અહીંયા અધ્યાત્મ ગ્રંથ છે એટલે દ્રવ્ય પર્યાયનો અનુભવ લીધો છે. કેમ કે અનુભવ જ્ઞાનમાં વેદન જ્ઞાનમાં જાણરૂપ જ્ઞાન આવી જાય છે, એટલે અનુભવ પ્રધાન વ્યાખ્યા કરી છે. અનુભવથી પંચ પરમ ગુરુ થયા અને થશે, અને સ્વાનુભવ કરતા કરતા પંચ પરમેષ્ટિ જે થયા એ પાંચે પરમ ગુરુ અનુભવને કારણે ગણાય છે. અનુભવ ન હોય તો એક પદ લાગુ પડતું નથી, કેમ કે મુનિઓનું ગુરુનું પદ જ પ્રચુર સ્વસંવેદન છે. પ્રચુર સ્વસંવેદન સિવાય આચાર્ય ઉપાધ્યાયને સાધુનું કોઈ પદ ન હોય, અને બાકીના ઉપરના બે પદ છે એ તો પૂર્ણ સ્વસંવેદન રૂપ છે, એટલે એમાં તો કઈ બીજા વિચારનો અવકાશ પણ નથી. તે પ્રસાદ એટલે કૃપા અથવા પ્રભાવ અનુભવનો છે એ પાંચે પદ મહાન પંચ પરમેશ્વરી પદ છે, એ અનુભવની કૃપાથી છે, અનુભવનો પ્રસાદ છે. પર્યંત સિદ્ધ, પણ એ અનુભવ આચરણને સેવે છે. સિદ્ધ પરમાત્મા અને અનંત પરમાત્મા પણ પૂર્ણપણે અનુભવમાં જ રહે છે, કે તો અનુભવને બહાર જ નીકળતા નથી. સ્વરૂપ અનુભવમાં અનંત ગુણના સર્વ રસ આવે છે. સ્વરૂપ અનુભવમાં અનંત ગુણના સર્વ રસ આવે છે. જ્ઞાન દર્પણ નામનો એમનો જ ગ્રંથ છે, એમાં એમણે 153 મી ગાથા રચી છે. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસકો માહે, યાતે અનુભવ સારિકો ઓર દૂસરો નાહી. એટલે ક્યારે એક સ્વાનુભવ છે, શુદ્ધાત્માનો અનુભવ છે, તો એમાં અનંતે અનંત ગુણનો રસ ઉત્પન્ન થઈને અનુભવ ગોચર થાય છે. પછી એ ગુણો ભિન્ન ભિન્ન ભલે ન જણાય. એક મિષ્ટાનમાં 56 મસાલા નાખાવા તો તમને મિષ્ટાન બહુ સારું ને ફરાણું મિષ્ટાન બહુ સરસ એમ લાગે. પછી એની અંદર કયો મસાલો કેટલા પ્રમાણમાં છે એની કાંઈ જરૂર નથી. મિષ્ટાનથી તૃપ્તિ છે, એમ અનુભવથી તૃપ્તિ છે, અને એમાં સર્વ ગુણોનો રસ છે. કયા કયા ગુણનો કેટલો રસ છે એનું કાંઈ પ્રયોજન નથી. અને તે અહીં કહેવામાં આવે છે એમ કરીને પછી એક એક ગુણના ભેદથી વાત કરે છે. કે જ્ઞાનનો પ્રગટ પ્રકાશ અનંત ગુણોને જાણે, છતાં અનંતને ભેદ સહિત જાણે એમ નહીં. કે છદ્મસ્થ અવસ્થામાં અનંત ગુણોના ભેદપણે નથી જણાતા, પણ અભેદપણે અનંત ગુણો છે એમ જણાય છે. અભેદપણે અનંત ગુણો છે એમ જણાય છે, પ્રત્યેક ગુણ જુદા જુદા નથી જણાતા એમ સમજી લેવું. જ્ઞાન રૂપી વિશેષ ગુણને પરિણતિ પરિણમે ભેદે અને આસ્વાદે. અને જે જ્ઞાન રૂપી વિશેષ ગુણ છે, ખાસ ગુણ છે, એને એના પરિણામે પરિણમે છે, એનું વેદન પણ આવે છે અને એનું આસ્વાદન પણ આવે છે. વેદે આસ્વાદે એક અર્થમાં છે.
જ્ઞાનરૂપી વિશેષ ગુણને પરિણતિ પરિણામે વેદે અને આસ્વાદે.
એટલે ગુણ છે તો ગુણ છે,
પરિણતિ એટલે અહીંયા પર્યાય છે.
પરિણતિ એટલે પર્યાય. એ જ્ઞાન પરિણમે પોતાના ગુણ પ્રમાણે, ગુણ અનુસાર પરિણમે, અને એનું વેદન આવે, એનો આસ્વાદ આવે, અને ત્યાં અનુપમ આનંદ ફળ નીપજે. જ્યારે સ્વાનુભવ થાય ત્યારે જેને ઉપમા ન આપી શકાય એવો કોઈ આનંદ નીપજે છે, ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે દર્શનને પરિણતિ પરિણમે, એવી રીતે દર્શન ગુણ પણ પરિણતિ એ પરિણમે, વેદે આસ્વાદે અને એનું સુખ ફળ નીપજે. એ જ પ્રમાણે સર્વગુણોની પરિણતિ પરિણમે, વેદે આસ્વાદે અને જેમ આનંદ અનંત અખંડિત અનુપમ રસ સહિત ઉપજે.
પણ અહીંયા દર્શન ને પરિણતિ વેદે ને આસ્વાદે કેવી રીતે? વેદન તો જ્ઞાનનો જ વિષય.
એટલે એમ નથી કહ્યું. તો પછી આખા આત્માનું વેદન છે ને, એટલે બધા ગુણોને વેદે એમ કહેવાય. આનંદને પણ વેદે,
સર્વ ગુણો છે.
પછી અભેદ વિવિક્ષાથી લેવું, બધું ભેદ વિવિક્ષા છે. એ અહીંયા કહેવાનું પ્રયોજન નથી, ભેદ દર્શાવવાનું અહીંયા પ્રયોજન નથી. તો એક એક ગુણના દ્રષ્ટાંતે અભેદને જ લેવું. એ જ રીતે સર્વ ગુણોને પરિણતિ પરિણમે, વેદે એને આસ્વાદે અને આનંદ અનંત અખંડિત અનુપમ રસ સહિત ઉપજે. તેથી સર્વગુણોના રસનો પરિણતિ દ્વારા અનુભવ કરાવવામાં આવ્યો. એ બધા ગુણોના રસનો અનુભવ થાય છે અનુભવમાં, અનુભવ કાળમાં. એ જ પ્રમાણે દ્રવ્યને પરિણતિ પરિણમે, વેદે અને આસ્વાદે અને આનંદ પામે. હવે અહીંયા શું છે કે પરિણતિ દ્રવ્યને પહોંચે છે એમ કહે છે. કેમ કે વ્યાપે વ્યાપક ભાવે પર્યાય દ્રવ્યમાં વ્યાપી જાય છે, તો પરિણતિ દ્રવ્યને વેદે છે એમ કહેવાય છે. કેમ કે વેદવાનું કામ તો પરિણતિ. અને આનંદ પામે ત્યારે પરિણતિ દ્વારા દ્રવ્યનો અનુભવ થયો, અને ત્યારે એમ કહેવાય કે પરિણતિ દ્વારા દ્રવ્યનો અનુભવ થયો, એ અભેદ વિવિક્ષા છે. અનુભવ પ્રકાશ ગુણ પરિણતિ રત્ન થતા એક રસ થાય છે. બધા અનુભવમાં અનંત ગુણોનો એક રસ થાય છે એને અનુભવ પ્રકાશ એમ કહેવામાં આવે છે, અથવા અનુભવ પ્રગટ્યો એમ પણ કહેવામાં આવે છે. એ જ વસ્તુનું સ્વરૂપ છે. આ પ્રકારે વસ્તુનું સ્વરૂપ છે જે સર્વ ગુણ રસના પુંજ રૂપ છે, અને તે ચેતના ગુણનું સંક્ષેપ માત્ર વર્ણન કરવામાં આવે છે, અને અહીંયા એ ચેતનાને મુખ્ય ગુણ કરીને વર્ણન કરશે. સાથે જ્ઞાન વિશેષ ચેતના છે અને સર્વનું જ્ઞાન સર્વનું જ્ઞાતા છે, તેથી એક તો એ ચેતના વિશેષ છે, દર્શન સામાન્ય ચેતના છે, આ ચેતના વિશેષ છે અને સર્વનું જ્ઞાતા છે. બધા ગુણોને એ જાણે, બીજાને પણ એ જાણે, પોતાને પણ પોતે જાણે, તથા જ્ઞાન સૂક્ષ્મ છે. જો સૂક્ષ્મ ન હોત તો તે ઇન્દ્રિય ગ્રાહ્ય હોત. જ્ઞાનનું જે મૂળ સ્વરૂપ છે એ સૂક્ષ્મ છે, સ્વભાવ છે તે સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ ન હોત તો સ્થૂળ ઇન્દ્રિય જ્ઞાનના ઉપયોગથી પણ એ જણાશે, અને ઇન્દ્રિય જ્ઞાનના ઉપયોગથી સૂક્ષ્મ એવો જ્ઞાન સ્વભાવ અથવા જ્ઞાનનું સ્વરૂપ જણાતું નથી.
સૂક્ષ્મ
જ્ઞાન સૂક્ષ્મ છે.
સૂક્ષ્મ જ્ઞાન અને નિર્મળ જ્ઞાનમાં શું સંબંધ?
નિર્મળતામાં મલિનતાનો અભાવ લેવો છે, સૂક્ષ્મતામાં સ્થૂળતાનો અભાવ લેવો છે.
નિર્મળતા વિશેષ મહિમા કરવા યોગ્ય કહેવાય કે સૂક્ષ્મતા વિશેષ?
એ તો બે સ્વભાવ છે, એટલે બે મહિમા કરવા યોગ્ય છે. કોઈ એમ કહે કે નિર્મળતા છે એ મહિમા કરવા યોગ્ય છે, તો સૂક્ષ્મતા છોડીને વાત કરવી છે કે નહીં? ત્યારે સૂક્ષ્મતા અને નિર્મળતા તો સાથે જ રહે છે. પછી જ્ઞાનની એક વિશેષતા નિર્મળતા પણ છે, અને જ્ઞાનની એક વિશેષતા સૂક્ષ્મતા પણ છે, અને બે જુદી જુદી છે, અને બંને જયારે જ્ઞાન સ્વભાવ રૂપ ધારણ કરે છે, સ્વભાવ રૂપે પરિણમે છે, ત્યારે બંને હોય છે. જ્ઞાન સૂક્ષ્મ પણ થાય છે અને જ્ઞાન નિર્મળ પણ થાય છે. જો સૂક્ષ્મ ન થાય તો પ્રજ્ઞા છીણે કરીને ભેદ પાડે નહીં, અને જો નિર્મળતા ન હોય તો રાગની મલિનતા સાથે હોય તો એ જ્ઞાન કઈ સારું નથી, મલિન જ્ઞાન કઈ સારું નથી. જો જ્ઞાન સૂક્ષ્મ ન હોત તો ઇન્દ્રિય ગ્રાહ્ય હોત, તેથી સૂક્ષ્મતા વડે જ્ઞાનની સિદ્ધિ છે. આવી રીતે સિદ્ધિ કરી, સૂક્ષ્મતાથી સિદ્ધિ કરી. અહીંયા સૂક્ષ્મ જ્ઞાન તે જ જ્ઞાન બરાબર છે, સ્થૂળ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન તો બરાબર જ્ઞાન નથી, એને પણ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન નથી કહેતા.
વેદન સૂક્ષ્મ છે, વેદન સૂક્ષ્મ છે.
વેદન તો પ્રાથમિકતા વધે તો સ્થૂળ પણ થાય છે, સંવેદન છે કાંઈ એટલું સૂક્ષ્મ નથી. પણ અહીંયા તો જ્ઞાનની સૂક્ષ્મતા લેવી છે, કેમ કે આત્મામાં એક સૂક્ષ્મત્વ શક્તિ છે અને એનું રૂપ જ્ઞાનને આવે છે. આત્મામાં એક સ્વચ્છત્વ નામની શક્તિ છે, એનું રૂપ પણ જ્ઞાનને મળે છે. એટલે જ્ઞાન સૂક્ષ્મ પણ છે અને જ્ઞાન નિર્મળ પણ.
મારો પ્રશ્ન એ છે કે ઇન્દ્રિય ગોચર નથી, એના વાત એ આવે છે ઇન્દ્રિય ગોચર નથી, સૂક્ષ્મ નથી એટલે ઇન્દ્રિય ગોચર નથી. ઇન્દ્રિય ગોચર નથી તો આ જે વેદનથી એને ગોચર કરવા જાય છે, વેદનથી આત્માને પકડે છે,
સ્વભાવ ને કહે છે માટે, પણ એની તારતમ્યતા વધે છે. તો જેમ અત્યારે વેદન તિરુભૂત છે એટલે એમને સૂક્ષ્મ કહીએ એમ નથી, પછી એકદમ સ્થૂળ રૂપે પ્રગટ થાય છે. એક ન્યાય આમ આમ એનું સૂક્ષ્મ તો ચાલે ને સ્થૂળતામાં આવ્યું છે એમ નથી કેવું, પણ તારતમ્યતા એવી છે કે અછા નહીં ન રહીએ. એ જંગલ ની અંદર હોય તો અત્યારે ગરમી છે તો ખૂબ બગડામાં તો તપે, ઠંડી હોય ત્યારે ખૂબ ઠંડી હોય, મકાન કરતા તો બાર માં ઠંડી વધારે, એમ ખુલ્લું હોય તો વધારે ઠંડી હોય. હવે એટલું પ્રચુર સ્વસંવેદન હોય છે, એટલું પ્રચુર સ્વસંવેદન હોય છે કે આ ઠંડી ગરમી ની અમને ખબર નથી પડતી. તો અમે જો ઝીણું સૂક્ષ્મ એટલે એમ ઝીણું છે એમ લઈએ તો આ ઠંડી ગરમી ની કેટલી બધી અસર આવે. તો ઠંડી ગરમી ની અસર ખબર જ નથી પડતી એમને, જેને ઉપયોગ જ નથી એનો. એટલી બધી તારતમ્યતા પ્રચુર સ્વસંવેદન ની ઉભી થાય છે. સ્વસંવેદન નો બહુ મોટો કરંટ એની અંદર હોય છે. તો એને ત્યાં પછી સૂક્ષ્મ નથી કહેતા એમ, પણ આમ સ્વભાવ ગ્રહણ કરે છે માટે સૂક્ષ્મ છે. એ સ્વભાવના આશ્રય છે માટે એ પાછો સ્વભાવ સૂક્ષ્મ છે. તો એ સૂક્ષ્મ થાય તો સ્વભાવ ને ગ્રહે, એ રીતે સૂક્ષ્મ છે. જુદા જુદા રૂપ નિર્ગુણ વિના સત્તાનું નિષ્પત્તિ સામર્થ્ય ક્યાંથી થાત? આત્મા હવે બધા એક ગુણ ની સિદ્ધિ કરે છે, આત્મામાં વિરિગુણ છે એટલે એ સ્વરૂપ રચના કરે છે. સ્વરૂપ રચના ન થાય તો શુદ્ધ પ્રેરણ બધા ગુણો ન થાય. પછી સત્તા ગુણ વિના જેને જેને સિદ્ધ કરે છે એ ગુણને પાછા ઉપાડે છે કે સત્તા ગુણ વિના સૂક્ષ્મ છે, સૂક્ષ્મપણું છે એ શાશ્વત ન થાત. કારણ કે સત્તા શાશ્વત છે, અનાદિ અનંત છે, તેનું સૂક્ષ્મત્વ પણ શાશ્વત છે. નિર્ગુણ વિના સત્તાનું નિષ્પત્તિ સામર્થ્ય ક્યાંથી થાત? અગુરુ લઘુ ગુણ વિના વીર્ય એકેન્દ્રી ની કાય છે, પરંતુ એકેન્દ્રિયો છે પણ એ શરીર છે. પૃથ્વી કાય, જેને પૃથ્વી કાય કહે છે, એ કાય એટલા માટે કહે છે કે અનંતા નિગોદિયા જીવોનું એ શરીર છે. લોકો તો એને જૈન દર્શન સિવાય તો પૃથ્વીને જડ જ માને, પણ ત્યાં જીવ જડ નથી થતો. તે જીવ પૃથ્વી કાય ને ધારણ કરતો હોવા છતાં પણ જીવ જીવ જ રહે છે, જીવ પૃથ્વી રૂપે નથી થતો. એનું કારણ અગુરુ લઘુત્વ છે, એટલું લઘુત્વ ન થાય કે પોતે જડ થઈ જાય. એ કહ્યું કે અગુરુ લઘુત્વ ગુણ વિના વીર્ય હલકું ભારે થતા જડતાને ધારણ કરત, અને પ્રમેય ગુણ વિના અગુરુ લઘુ ગુણનું પ્રમાણ ક્યાંથી હોત? પ્રમેય ગુણ ન હોત તો અગુરુ આટલો અને અલઘુ આટલો એવું પ્રમાણ ક્યાંથી આવત? પ્રમેય તો ગુણ પણ છે આત્મા. નાનું એટલે
પણ છતાં એ જડ ના થાય,
જીવંતો નથી, ચેતન શક્તિ
નથી, ચેતના ગાય નહીં. એમ કે પૃથ્વી કાય છે તો પૃથ્વી એનું શરીર છે, દુનિયા આખી એને જડ માને છે પૃથ્વીને. ભગવાન કહે છે કે ચેતના છે, એટલે આપણે મકાન નો પાયો ખૂદે ત્યારે હિંસા થાય. ચેતના નથી કે ખાણ નો ધંધો કરતા હોય ખાણિયા, એની અંદર હિંસા છે. શું એનું કારણ છે? એકેન્દ્રી જેવો છે. ખાતર નાખવું પડે, પાણી નાખવું પડે, પછી જે વનસ્પતિ થાય એના ઉપર પણ ઈયળ ને બીજા ત્રીજા બે ઇન્દ્રિય ત્રણ જીવો ખૂબ જ થાય છે. કહેતા હતા આજે તમાકુ ના પાન છે, તમાકુ તો બહુ તીખી જલદ ચીજ છે, પાંદડું લીલું હોય એ જેને તમાકુ ની આસક્તિ હોય એ પછી ક્યાં જઈને બેસે? અહીંયા તમાકુ ખાતા હોય પછી જીવ તમાકુ ને આસક્તિ થી એવો જીવ થાય, કોરોનાનું જીવડું થાય એવું એ તમાકુના પાંદડા ઉપર બેસે, એને આસક્તિ થાય એટલે એને વાસ આવે. બે ત્રણ ઇન્દ્રિય હોય જીવી, ઓછામાં ઓછું ત્રણ ઇન્દ્રિય તો હોય, નાસિકા હોય, જેવો એના ઉપર બેસે એવું મરી જાય. કેમ કે બહુ જલદ છે ને એનું શરીર કોમળ હોય એટલે સહન ન કરી શકે, પણ મરી જાય તો ગયા વગર ન રહીએ. શું મરી જાય તો પીડી પીધા વગર ન રહીએ, મરી જાય તો ત્યાં ગયા વગર ન રહીએ. જે જે પદાર્થ ની જીવ ને આસક્તિ થાય ત્યાં એને જન્મ મરણ કરવાનું કારણ બહુ થાય. જે જે વનસ્પતિ ના જીવો છે તે તે વનસ્પતિ બહુ ભાવતી હોય તો પછી ત્યાં જન્મે ત્યાં મરે એવું બધું બહુ થાય. કેમ કે એને એ ગમે છે, એનું અસ્તિત્વ એને ગમે છે, એ મને હો એ મને હો એનો ભાવ શું ખૂટાય છે? પણ એને એમ ખૂટાય છે મને તે હો, મને તે ન હો, મને તે હો, તે ચીજ મને હો. કે જા ત્યાં ત્યાં મતી સાગતી એમ કે છે, જેવી મતી એવી ગતિ. પ્રમેયત્વ ગુણ એવી રીતે પછી ગુરુ લઈએ, અનંત જ્ઞાન પ્રત્યે, અનંત જ્ઞાન પ્રત્યે, પણ અનંત એટલે કેટલું? અગુરુ પછી એક મર્યાદા, એકથી આગળ ન જાય, નહીં તો મર્યાદા જ ન રહીએ. વિકાસ થતો થતો થતો, પણ એક જગ્યાએ વિકાસ છે એમાં અધૂરાપણું નથી, પૂર્ણપણું છે, તો પણ હવે એથી આગળ વધવાપણું નથી, અને એને જ પૂર્ણપણું કહેવાય. જો આગળ વધવાપણું હોય તો ત્યાં સુધી અધૂરાપણું કહેવાય.
અને
એનો વિષય ની મર્યાદા નથી, માટે પણ અપરિમિત કહેવાય છે. છતાં જેટલું છે એટલું જ રહે છે, એથી પછી આગળ નથી જતું. જેટલું વિકાસ પામ્યું તણખાની શક્તિ બતાવી
એની ગુરુતા તો આવી ને.
હા, પણ એની લિમિટ છે, તો એની લિમિટ છે, આખરમાં એની કોઈ લિમિટ છે, એને અગુરુ કહેવામાં આવે છે. પૂર્ણ વિકસિત છે એની એક લિમિટ છે, એટલે એને ત્યાં અગુરુ પણ લાગુ પડે છે.
આકાશના અનંત પ્રદેશો છે એનાથી અનંત આનંદ એમ કરીને ઘણા આનંદ કરે આત્માના ગુણો મળે, એટલું બધું એક હવે જાણી લે.
એમ કે સંખ્યા ગણો તો આ છેલ્લો એવો કોઈ ગુણ ન આવે, છેલ્લો ગુણ નું આવે ગણતા ગણતા, એનું નામ આનંદ છે. એમ આકાશના પ્રદેશોમાં કોઈ છેલ્લો પ્રદેશ નો આવે એવી રીતે સમાવેશ ન થાય. પાત્ર નાનું અને વસ્તુ મોટી છે, કેવી રીતે સમાય? અપ્રમાણ થતા તેને કોણ માનત? પછી વસ્તુત્વ વિના પ્રમાણ કોનું કહીએ? અને વસ્તુ જ ન હોય, વસ્તુ પણ જ ન હોય તો પછી પ્રમાણ કોને કહેવું?
અને અનંત કેવું ને વળી પૂર્ણ કેવું?
પૂર્ણ કેવો ને પછી એમ બે વાત સાથે છે એવું
છે.
અચિંત્ય છે, કેવળ જ્ઞાન નું સ્વરૂપ છે એ અચિંત્ય છે. એટલે એમ કહ્યું કૃપાળુ દેવે કે કોઈ પ્રગટ કારણને અવલંબીને કે કોઈ અપ્રગટ કારણને પરોક્ષ કારણને અવલંબીને સર્વજ્ઞનો સમ્યક દ્રષ્ટિપણે પણ નિર્ણય થાય તો એનું ફળ મહાન છે. સર્વજ્ઞનો સર્વજ્ઞપણે નિર્ણય કરવો એ અચિંત્ય વસ્તુ છે. દ્રષ્ટિને તો એવું અચિંત્ય અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે, તેથી સર્વજ્ઞનું જ્ઞાન એને જ્ઞાન ગોચર થાય છે. સર્વજ્ઞનું સ્વરૂપ એને જ્ઞાન ગોચર થાય છે, પણ મિથ્યા દ્રષ્ટિને નથી થતું. માને ખરો મિથ્યા દ્રષ્ટિ, મને ખ્યાલ આવે છે સર્વજ્ઞ આવા હોય, સર્વજ્ઞ આવા હોય, સર્વજ્ઞ તો અચિંત્ય સ્વરૂપ છે. અસ્તિત્વ વિના વસ્તુત્વ કોને આધારે કહીએ? વસ્તુ તો વસ્તુ છે, પણ અસ્તિત્વ વગર કોને આધારે વસ્તુત્વ હોય? માટે અસ્તિત્વ વિના વસ્તુત્વ નથી, અને પ્રદેશત્વ વિના અસ્તિત્વ કોનું નિરૂપીએ? એટલે આપણે લીધું કે પ્રદેશ તો દેખાતા નથી, તો જ્ઞાનને ખ્યાલમાં આવે કે હું છું, હું છું એવો મને ખ્યાલ આવે છે, પણ પ્રદેશ તો દેખાતા નથી, તો પછી એનું અસ્તિત્વ ગ્રહણ કેવી રીતે કરવું? નિજમાં નિજનું વેદન કરવાથી અસ્તિત્વ ગ્રહણ થાય છે. જાણવાથી અસ્તિત્વ ગ્રહણ ત્યાં થતું નથી, વેદનથી અસ્તિત્વ ગ્રહણ થાય છે. અથવા પોતાની હૈયાથી વેદાય છે. જ્ઞાન ગુણ જે પ્રધાન છે એ જ્ઞાન આવું બધું જાણે છે, અને કેટલાક ગુણોનું જ્ઞાન કરાવે છે, પણ એ તો સૂક્ષ્મ હોય એટલા ગુણો સમજાય, તારીને બધા ગુણોનું સ્વરૂપ સમજાય એવું નથી. એ ઉઘાડ આશ્રિત છે, કોઈને બહુ ઉઘાડ હોય તો એટલું બધું કાંઈ ગુણભેદો ન સમજાય, તો ગુણભેદો પ્રયોજન નથી. ચોરનું મોઢું જોવું પ્રયોજન નથી, ચોર તરીકે ઓળખાય જ પ્રયોજન છે. શિકલ સાથે કાંઈ સમજ એના જેવું છે. આ બધા અવયવ છે, આ તો જીવના અવયવ છે. જીવને જીવ તરીકે ઓળખે તો ઘણું છે, પણ પ્રદેશત્વ વિના અસ્તિત્વ કેનું કોનું નિરૂપીએ? અને પ્રભુત્વ વિના પ્રદેશ પ્રભુતા ક્યાંથી રહેત? કોકમાં કોક આવી જાય, કોઈને પોતાની સત્તામાં બીજો આવી જાય, નિજની સત્તામાં બીજાની પોતાની સત્તામાં કોઈ બીજો આવી ન શકે, કેમ કે પોતે પ્રભુ છે ત્યાં. અને વિભુત્વ વિના પ્રભુતા સર્વથા કેવી રીતે વ્યાપક, પ્રભુતા પણ વ્યાપેલી છે આખા શરીરમાં, વ્યાપવું એ વિભુત્વ નું કાર્ય છે. આમ સાંકળે છે એક ગુણમાં બીજા ગુણને સાંકળે છે. એમ કરીને જીવના અનંત ગુણોનું અભેદપણું સ્થાપે છે, એમ કરીને એનું અભેદ સ્વરૂપ સ્થાપે છે. જીવત્વ વિના વિભુત્વ અજીવ હોત, વિભુત્વ તો બધા પદાર્થમાં છે, પણ એમાં જીવત્વ વિના વિભુત્વ પણ અજીવ હોત એટલે એનું જીવત્વ લીધું. અને ચેતના વિના જીવત્વ ક્યાં વર્તત? ચેતનાનું કામ વર્તવું છે, તો જીવત્વ ક્યાં વર્તત ચેતના વિના? માટે ચેતનામાં વર્તે છે. એવી જ રીતે બધા ગુણો લીધા છે. તમારે કેટલા પાના સુધી બસ પૂરું? બે ને ત્રણ પાના, બે જ કરાવ્યા,
બે જ કરાવ્યા.
આ તો ચોથા પાના થઈ ગયા. પોતે અરૂપી છે, પોતે અરૂપી છે એનો પોતાને પ્રોબ્લેમ છે. દુઃખ નો પ્રોબ્લેમ નથી, અનુભવ પ્રકાશ ગ્રંથની વિશેષતા એ છે કે અનુભવને અનુભવ પદ્ધતિએ કેવી રીતે અનુભવ કરવો, એવી જે દીપચંદજીની કહેવાની જે શક્તિ છે એ અનુભવ પ્રકાશમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જો જીવ ઊંડો ઉતરે એટલે કે સ્વલક્ષે અધ્યયન કરે, અનુભવ થાય એવું એવું શાસ્ત્ર છે આ. અનુભવ થાય એવું શાસ્ત્ર અધ્યાત્મ રસ બહુ પીરો છે, જેને અધ્યાત્મની રુચિ હોય આ શાસ્ત્રમાં રસ વધારે આવેલો છે. આત્માની રુચિ વાળાને વિશેષ રુચિ વૃદ્ધિગત થવાનું કારણ છે. એ બહુ સુંદર શાસ્ત્ર છે.
સ્વરૂપ લક્ષ થયા વિના મુખ્ય ગૌણ કરવામાં યથાર્થતા રહેતી નથી. ભાવમાં હિનાધિક વજન દેવાથી નય દુભાય છે અને વિપર્યાસ સધાય છે. અહીંયા નય દુભાય છે અને વિપર્યાસ સધાય છે.
લક્ષ જો આત્માનું થાય તો આત્મા ઉપર વજન રહે, જેનું લક્ષ એનું વજન રહે. નહીતર શું થાય કે અધ્યાત્મ શાસ્ત્રોમાં અધ્યાત્મ પર્યાયોની પ્રશંસા બહુ કરેલી છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં સમ્યક દર્શન, ગુણદશા, સમગ્નદશા એ બધાને ખૂબ મહિમા કરેલી છે. તો એ ભલે પર્યાયોની મહિમા કરે પણ જે ત્રિકાળી ઉપરનું વજન છે એ વધારવા માટે મહિમા કરે છે. એનું વજન ઘટીને એ મહિમા નહીં થવી જોઈએ. શું જો એમ થાય તો વિપર્યાસ થાય, ઉલટું થઈ ગયું. એટલે લક્ષ પૂર્વક થવું જોઈએ મુખ્ય ગૌણ. તો સ્વરૂપ જ મુખ્ય રહે, જો સ્વરૂપનું લક્ષ થાય તો સ્વરૂપ જ મુખ્ય રહે, એનું લક્ષ હોય એની મુખ્યતા રહે. પહેલું લક્ષ થવું જોઈએ, લક્ષ થવા અને તેનું કયા શાસ્ત્ર સુખદાય, પહેલું લક્ષ કરવાનું છે. એટલે આમાં શું છે કે જીવ લક્ષ્ય થાય ભૂલો ન પડે. અચ્છા વાત એ કેવી હતી કે અધ્યાત્મ પર્યાયની તો પછી મહિમા શું કરવા કરી, આવો એક પ્રશ્ન થાય અહીંયા. જયારે પર્યાયને મુખ્ય નથી કરવાની અને ત્રિકાળી સ્વરૂપને જ લક્ષ્યમાં લઈને મુખ્ય કરવાનો છે, તો પર્યાયની મહિમા શું કરવા કરી? તો કે એ દ્રવ્યની મહિમા કરવા માટે પર્યાયની મહિમા કરી. કેમ કે પર્યાય તો દ્રવ્યને સેવે છે, તો સેવા કરનાર તો સેવક છે, અથવા અહીંયા સ્ત્રીલિંગ લઈએ તો સેવિકા છે. તો જેની સેવિકા આટલી સમૃદ્ધ હોય તો જેને એ સેવે છે એની સમૃદ્ધિ કેટલી? એમ કરીને ખરેખર દ્રવ્યની મહિમા કરાવવા માટે પર્યાયની મહિમા કરી છે એવો જેને ખ્યાલ નથી, એ પર્યાયોના મહિમામાં એકાકાર થાય અને દ્રવ્યનું એને લક્ષ્ય ન રહે અથવા ગૌણ થઈ જાય તો વિપર્યાસ થાય છે. તો અધ્યાત્મ વિષય અને અધ્યાત્મ વાર્તા સાંભળતા પણ વિપરીતતા થવાનો અવકાશ આ રીતે છે. નય દુભાય છે એટલે ત્યાં શું થાય છે કે પછી નયનું ઠેકાણું નથી રહેતું. નય તો સમ્યક જ્ઞાનનો વિષય છે, સમ્યક જ્ઞાનમાં તો આત્મલક્ષ જ હોય, એટલે પછી નયનો વિષય આભા પાછો થઈ જાય.
નય છે જ નહીં,
હા
તો પછી
નયાભાસ થાય. નયાભાસ થયો એ નય દુભાઈ ગયો, નયાભાસ થયો તો નય દુભાણો. વાત નહીં અનુસાર કરે પણ નયનો આભાસ હોય. એટલે તમે દૂધ્યું ક્યારે કહેવાય કે તમે એને આગું પાછું કરી નાખો એટલે દુભાણું. એને જેમ છે એમ ન રાખ્યો, નહીને જેમ છે એમ ન રાખ્યો, નહીના વિષયને જેમ છે એમ ન રાખ્યો, તો એ નહીં દુભાણો એમ કહેવાય. આપણે કહે ખોટું લાગી ગયું આને. કેમ ખોટું લાગ્યું? મારી બાબતમાં બોલ્યા એ બરાબર નથી, બોલ્યા સાચું નથી, બોલ્યા એવું નથી મારામાં, તો ખોટું લાગી જાય છે ને, તો દુભાઈ જાય છે ને.
એમાં તો નહીં કોઈ પણ દ્રવ્યના કોઈ પણ અવયવને વિષય કરીને જ નહીં ચાલે છે. તો એ જે વિષય જેનો કરીને ચાલે છે એ વિષય તો આગમ પ્રમાણ કે અધ્યાત્મ પ્રમાણ સહિત જ ચાલવાનો છે, તો પછી એમાં દુભાવાનો સવાલ કેવી રીતે આવે?
એટલે એનું નિયામક છે, એ લક્ષ છે એમ કેવું છે. એનું નિયામક છે, કેમ કે નયનો વિષય ઘણો અટપટો છે, એને 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 નિયામક કોણ, એને નિયમનમાં કોણ રાખે? સ્વરૂપ લક્ષમાં તો બધાને એનું નિયમન રહે, નહીં તો આગુ પાછું થાય તો નહીં દુભાઈ જાય એમ કેવું છે.
આનંદ રસ નો સ્વાદ એ સાથે આવે, આનંદ રસ નો સ્વાદ
કાલે નથી. પર પદાર્થ ને વિષય કરવા સમયે ઉપયોગ માત્ર એક પર પદાર્થને પ્રકાશે છે, તો પણ લબ્ધ જ્ઞાન વડે સ્વરૂપનું સંધાન રહી તે સમયે જ્ઞાન ચેતનાનો સદ્ભાવ રહે છે. છેલ્લી જ મેં આગળ નથી, જે યુક્તિ આગમ અને અનુભવથી પ્રસિદ્ધ છે. પ્રશ્ન અહીંયા, તો પણ લબ્ધ જ્ઞાન વડે સ્વરૂપનું સંધાન રહી તે સમયે જ્ઞાન ચેતનાનો સદ્ભાવ રહે છે.
આ જ્ઞાન દર્શનની વાત છે. વાત છે
જ્ઞાન દર્શન.
તો હવે જ્ઞાની વ્યાપાર કરે છે
એટલે જ્યારે પર એનો ઉપયોગ બહારમાં હોય છે તે સમયે, બરાબર.
કોઈ પરને જાણે છે, પરને પ્રકાશે છે, પરને જાણે છે,
બધું
એક બરાબર. એ જ વખતે એની પરિણતિમાં જે લબ્ધ જ્ઞાન છે, લબ્ધ પરિણતિમાં આનંદ ગુણ છે, એમાં જ્ઞાન ગુણ પણ છે,
જ્ઞાન
ગુણ નું પરિણામ પણ છે પરિણતિમાં.
અહીંયા જ્ઞાન નું લબ્ધ ન લેવું, પરિણતિમાં લબ્ધ છે,
પરિણતિમાં છે, કઈ જ્ઞાન લબ્ધ છે અને એ આત્મા સાથે એનું અનુસંધાન છે. કે આત્માને ત્યાં આત્માનું અનુસંધાન ચાલુ છે, જ્ઞાનને ઉપયોગ જયારે જ્ઞાનીનો બહાર છે ત્યારે પણ લબ્ધ જ્ઞાન દ્વારા આત્માનું અનુસંધાન જ્ઞાનીને ચાલુ છે.
ત્યાં લબ્ધ શું કામ લીધું, પરિણતિ કેમ ન લીધી?
પરિણતિ પણ કયો કે લબ્ધ કયો, તે ત્યાં એક જ છે. જ્ઞાન ગુણ ની પર્યાયને ત્યાં લબ્ધ કે છે, અને બીજા ગુણોનું પરિણામ એની સાથે પણ જોડાયેલું છે આનંદ ગુણોનું, એને પરિણતિ કહીએ છીએ. બીજા ગુણોની પર્યાયને લબ્ધ એવું નામ નથી અપાતું. ચારિત્ર ગુણમાં પણ બે ભાવ છે, ઉપયોગ માર્ગે તે અસ્થિરતા છે, અને પરિણતિમાં ચારિત્ર વિતરાક ચારિત્ર છે, એ પરિણતિ કહેવાય છે, એને લબ્ધ ન કહેવાય. એ જ્ઞાનમાં જ લબ્ધ ઉપયોગ એવા નામ પડે છે, બીજા ગુણોમાં એવી રીતે નામ નથી લાગુ પડતા શાસ્ત્ર પરિભાષામાં.
અનુસંધાન રહી તે સમયે જ્ઞાન ચેતના નો
એને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. એ જે આત્માને અનુસંધાન કરનાર પર્યાય એને જ્ઞાન ચેતના કહેવામાં
આવે છે. અને તે સદભાવ અનુપયોગાત્મક હોય,
તે સદભાવ છે,
હયાતી છે, હયાતી છે, અનુપયોગાત્મક
ઉપયોગ તો
ઉપયોગ ભાવ છે.
સ્વાનુભૂતિ જ કહેવાય છે, એ ક્રિયા છે. ઉપયોગાત્મક હોય તો એ સ્વાનુભૂતિ કહેવાય, અને લબ્ધાત્મક હોય તો એ સ્વાનુભૂતિ જ કહેવાય.